તારીખ 11/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 826 અને 827 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 483
તેઓનું જે ભેદ વિજ્ઞાન, એ ભેદ વિજ્ઞાનમાં નિમિત્ત થાય છે. એમાં એકાગ્રતા કરવાનો પ્રશ્ન નથી. અહીં પ્રતિમાજીને સ્વપર ભેદ વિજ્ઞાનમાં નિમિત્ત કહેલ છે. જે જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને કહે છે કે સમ્યક દર્શનાદિમાં વસ્ત્રાદિ રહીત વિતરાગ પ્રતિમાજી નિમિત્ત હોય છે. કેટલાક જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને એમ કહે છે. ભાઈ, નિમિત્ત છે, જેને નિમિત્તનું પણ નીચે કહેશે, બહુ માન આવતું નથી, અથવા જેને નિમિત્તનો વિવેક નથી એને ખરેખર આત્માનો વિવેક નથી. નીચેના બોર્ડમાં લીધું છે 827માં. અથવા સમજણની ભૂમિકામાં જે જીવ નિમિત્તના વિષયને પણ યથાર્થ પ્રમાણે યથાર્થ પ્રકારે ન સમજી શકતો હોય એને ઉપાદાનની શક્તિ સમજવાની શું યોગ્યતા છે? એ ઉપાદાનને સમજી શકે એ વાત નથી. પોતાના સ્વવિકલ્પ પરિણામને શું અનુકૂળ છે એટલો પણ સમજણની ભૂમિકામાં જે જીવ વિચાર ન કરી શકે તેને નિર્વિકલ્પ તત્વ અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિની શું વાત કરવી? એ વિષયમાં એ શું સમજશે? એના જ્ઞાનમાં એવી યોગ્યતા નથી, એવી શક્તિ નથી કે જે નિર્વિકલ્પ નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપને સમજી શકે, ઓળખી શકે. જે જીવો પ્રતિમાજીને માનતા જ નથી એને કહે છે કે સમ્યક દર્શન આદિમાં એટલે ધર્મ પ્રાપ્તિમાં વિતરાગ પ્રતિમાજીનું નિમિત્ત હોય છે. વિતરાગ મુદ્રિત પ્રતિમાનું નિમિત્ત હોય છે જેને અંગ ઉપાંગ ઉપર રાગ અને ભોગ થાય એવા કોઈ સંસ્કાર ન હોય એવા જે વસ્ત્રાદિ રહીત અલંકારાદિ રહીત આદિમાં અલંકાર આવી ગયા. વસ્ત્રાદિ કહેતા એમાં વસ્ત્ર અને અલંકાર કે જે રાગ અને મોહના નિમિત્ત છે એવું પ્રતિમા જેવું જે વિતરાગ મુદ્રા વાળું જે જીનબિંબ છે પ્રતિમા છે એવું નિમિત્ત હોય છે. બીજા પ્રકારનું નિમિત્ત પણ ન હોય એમ કહે છે. નિમિત્ત પણ ધર્મની પ્રાપ્તિમાં આવું જ હોય છે. સામાન્ય મુમુક્ષુ હોય, વૈરાગી હોય તો પણ એમ વિચારે છે કે બીજાને મોહ થાય એવો દેખાવ હું કરું ને. આ તો સામાન્ય મુમુક્ષુ આવતો વિચાર હોય છે. એવા વસ્ત્ર પરિધાન ન કરું, એવા અલંકાર ન પહેરું, અથવા એ પ્રકારે શરીરની શોભા થાય એવું ન વિચારો કે જેથી બીજા કોઈને મોહનું કારણ થાય, મોહનું નિમિત્ત થાય. આટલો તો વૈરાગ્યયુક્ત મુમુક્ષુ હોય એને આટલો વિચાર હોય છે. જે પરિપૂર્ણ વિતરાગ છે જેને મોહનો અંશ પણ નથી, રાગનો અનંતમાં ભાગનો એક અંશ પણ નથી, એને બીજાને મોહ થાય એવું અલંકારાદિનું ગ્રહણ કે એવું કોઈ પરિધાન હોય એ વાત સંભવિત દેખાતી નથી. કહે છે કે જીન પ્રતિમાને જે ઉડાવે છે એને કહે છે કે ધર્મમાં વિતરાગ પ્રતિમા નિમિત્ત છે. સ્વામી મહારાજે તત્વા સૂત્રમાં એ વિષય કીધો છે. જીન દર્શન એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં ગૌણપણે કારણ છે, ભલે મુખ્યપણે નથી તો પણ ગૌણ કારણોમાં અનેક કારણો લીધા છે, ઇનડાયરેક્ટ કારણો જેને લીધા છે એવા કારણોમાં જીન પ્રતિમાની સ્થાપના લેવામાં આવી છે. એટલે કેટલાક એમ વિચારે છે કે અધ્યાત્મમાં તો એટલો આત્માનો આધાર લેવાનો છે, તેથી અધ્યાત્મમાં પ્રતિમાના વિષય સાથે અધ્યાત્મને કોઈ સંબંધ નથી, તો એ વાત પણ સમજણ વગર નહીં. અધ્યાત્મનું પડખું જીન પ્રતિમાને સ્થાપનામાં લાગુ પડે છે અને તેથી અનાદિથી તેની પરંપરા છે. જો આધ્યાત્મિક વિષય સાથે એને કાંઈ સંબંધ ન હોય તો સમ્યક દર્શન આદિ ધર્મની પ્રાપ્તિમાં એમ નિમિત્ત છે એ વાત રહેતી નથી. ગુરુદેવ તો સ્થાનકવાસીમાંથી આવ્યા હતા, છતાં આ વાત એમણે જોઈ શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં જોઈ એટલું જ નહીં, પોતાની અંતરંગ પરિણતિમાં પણ એ વાત મેળવીને સંમત કરી કે જેવો જીન પ્રતિમાને ઉડાવે છે તે ધર્મી તો નથી પણ આત્માર્થી પણ નથી. પહેલો વહેલો એમને એ વિચાર આવ્યો જ્યારે એમણે સ્થાનકવાસીના શાસ્ત્રો પણ જોયા ત્યારે એમ કહ્યું આમાં પણ જીન પ્રતિમાની વાત તો આવે છે પણ આપણા સાધુઓ ત્યાં યક્ષની પ્રતિમાનો અર્થઘટન કરીને આ વાતને બીજી રીતે ખેંચી જાય છે, પણ શાસ્ત્રમાં જે મહિમા કર્યો છે એ જીન પ્રતિમાનો કર્યો છે. નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી એટલે વૃદ્ધ જે એમના સાધુ હતા એને મળ્યા ખાનગીમાં. મહારાજ આની અંદર તો છે, આપણા શાસ્ત્રમાં પણ મિત્ર કોઈ દીકરી સાગમ એમણે એટલા રાખ્યા છે કે જીન પ્રતિમાની સ્થાપના વાળા જે 12 આગમ છે એ અમારા શાસ્ત્ર નહીં. નવી રચના કરવાની તો કોઈનામાં શક્તિ નહોતી, પણ જે 45 આગમ હતા એમાંથી જે 12 પ્રતિષ્ઠાના પ્રતિમાજીના સંબંધિત આગમ હતા અમારા આગમ નહીં એમ કરીને એને પોતામાં ન ગણીને બાકીના 33 આગમને સંમત કર્યા, પેલાને અસંમત કર્યા. અમે એને આગમ તરીકે માનતા નથી. માને તો પ્રતિમાજીને સ્થાપનાનો પ્રકાર ઉભો થાય છે, પણ આ 33માં ક્યાંક ક્યાંક વાત આવે છે એનું શું દલીલ કરી? આવો મહિમા કર્યો છે યક્ષનો, આવો મહિમા ન હોય જિનેન્દ્રનો જ આવો મહિમા થાય, તીર્થંકરનો જ આવો મહિમા થાય. પોઈન્ટ કાઢીને બતાવ્યા પોતાના સંપ્રદાયનું મહત્વ ન રાખ્યું, સામે પોઈન્ટ કાઢ્યો. કોઈ મહારાજે કહ્યું વાત તો તારી સાચી છે, નાની ઉંમરમાં અવલા વૃદ્ધ હતા પોતે એ શબ્દોમાં કહેતા કે કાનજી તારી વાત તો સાચી છે પણ શું થાય, આપણે જો આવી વાત કરીએ તો આર પાણી બંધ થઈ જાય સંપ્રદાયમાં, રોટલા કોઈ ખવડાવે નહીં. બરાબર, મેં ક્યાં રોટલા હતો દીક્ષા લીધી, એમને તો કઈ રોટલાનો તૂટો હતો ને દીક્ષા લીધી છે એવું તો નહોતો, ધર્મબુદ્ધિથી દીક્ષા લીધી હતી. એટલે પહેલો વિચાર એ આવ્યો કે આ રીતે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં તો આત્માર્થી પણ રહેતો નથી. એના ઉપરથી એક સિદ્ધાંત સિદ્ધ થાય છે કે જે જીવો શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, જે જીવો શાસ્ત્રની આજ્ઞા ઉપર પગ દે છે, શાસ્ત્રને અવગણે છે, તે ધર્મી તો નથી પણ આત્માર્થી પણ નથી. કહે છે કે ધર્મ પ્રાપ્તિમાં ધાર્મિક દર્શન છે એ અધ્યાત્મનો વિષય છે, અને અધ્યાત્મ સાથે જીન પ્રતિમાને સંબંધ છે, તેથી તેનું નિમિત્ત હોય છે. એ વાત પણ મહત્વની છે, અને એનું મહત્વ જોઈને એના નિષેધને સ્વીકારવામાં આવતો નથી, જીન પ્રતિમાના નિષેધને સ્વીકારવામાં આવતો નથી. ભલે પ્રતિષ્ઠા આદિમાં કેટલો આરંભ સમારંભ છે, મંદિર બનાવવામાં પણ, મકાન ચણવામાં પણ કેટલો આરંભ સમારંભ છે, તો પણ જીન પ્રતિમાની સ્થાપનામાં ધર્મ અને શુભ ભાવની એટલી વિશાળતા અને એટલું પ્રમાણ વિપુલ છે, એટલું મોટું પ્રમાણ છે, એ આરંભ સમારંભના પાપને ત્યાં ગૌણ કરવામાં આવ્યું છે. જેમ કોઈ વેપારમાં મોટો નફો કરે અને વ્યાજ ભરવું પડે તો એને ગૌણ કરવામાં આવે છે. એટલું નુકસાન સહન કરીને પણ વધારે નફો મેળવવાનો જે પ્રયત્ન છે, પુરુષાર્થ છે, વ્યાજી છે એમ ગણીને એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો એમાં સમ્યક દર્શન સાથે પણ સંબંધ છે. વળી એમને અભિષેક પણ સ્વચ્છ પાણી સિવાય અન્ય વડે હોય નહીં. વળી જીન પ્રતિમાજીને અભિષેક કરવામાં આવે છે, અથવા એમને જે સ્વચ્છતા નિમિત્તે પ્રક્ષાલન વગેરે કરવામાં આવે છે, એમાં શુદ્ધ પાણી સિવાય બીજા કોઈ દ્રવ્યોનો પ્રયોગ કરવો જોઈએ, એ પણ પરંપરા અનુસાર થોડી દિગંબર સંપ્રદાયમાં વસ્ત્રાદિ રહિત પ્રતિમા હોવા છતાં એ પ્રકાર ચાલ્યો છે. બરાબર પાંચ છીજ એની ભગવાન ને જરૂર નથી. રજ ઉડે છે વાતાવરણમાંથી, કોઈ મલિનતા ન લાગે, લાગી હોય તો સાફ થઈ જાય, એટલો ત્યાં હેતુ છે. બીજો કોઈ હેતુ એમાં ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરવાનો બહેનોને નિષેધ છે. માત્ર ભાઈઓ જે પ્રતિમા ચરણ સ્પર્શ કરવાનો પણ નિષેધ છે, શરીર સ્પર્શનો નિષેધ છે. ટૂંકામાં અરિયંત દેવ સ્વશરીરે હોવાથી કોઈ પણ સ્ત્રીને પુરુષના શરીરના સ્પર્શનો નિષેધ છે. એ પ્રકાર છે. બહુ દીર્ઘ દ્રષ્ટિનો વિષય છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી અરહંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે. ધર્મીજી અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુને સ્મરણમાં લાવીને બહુમાનથી એમને નમસ્કાર કરે છે. આ ધર્મી જીવના સરાગી પરિણામનો વિષય છે. રાગ સંયુક્ત પરિણામ ધર્મને ધર્મી જીવને હોય ત્યારે પોતાના પવિત્ર દેવને અને સાધુને નમસ્કાર કરે છે. શા માટે નમસ્કાર કરે છે? કે વિવેક પ્રગટ્યો હોવાથી. વિવેક પ્રગટ્યો છે એમાં વિવેક શું આવ્યો? કે એવી ઉજ્જવળતા અને પવિત્રતા પોતાને પ્રાપ્ત કરવી છે, જે ગુણો એમણે સંપન્ન કર્યા છે, પ્રાપ્ત કર્યા છે, એવા ગુણની પ્રાપ્તિ પોતાને કરવી છે, એવો વિવેક એમને જાગૃત થયો છે. જગતમાં જીવોને ધન વૈભવ આદિ પ્રાપ્ત કરવાના વિચારો રહે છે, ભાવો રહે છે, અને તે અર્થે અનેક પ્રકારના પાપ પરિણામ, ઢગલા બંધ પાપના પરિણામ રહે છે. તે અહીંયા અવિવેક છે. કેમ અવિવેક છે? પૈસા ભેગા કરવા એ અવિવેક છે કે હા, આત્માનું એમાં અહિત થાય છે માટે તે અવિવેક છે? તે પરિણામથી આત્માને અહિત થાય છે, દુઃખ થાય છે, દુઃખમાં ધકેલાઈ જવાના, દુઃખના દરિયામાં ડૂબવાના એ બધા પરિણામ હોવાથી એને અવિવેક કહેવામાં આવ્યો છે. પરંતુ જેને શુદ્ધ થવું છે, પવિત્ર થવું છે, ગુણવાન થવું છે, એને વિવેક પ્રીત્યો છે. તેથી તે અરહંતાદિકને, અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુને સંભાળીને એમનું સ્વરૂપ જ્ઞાનમાં અવધારણ કરીને એમને નમસ્કાર કરે છે. એમને એમ નમસ્કાર કરે છે એમને ઉપયોગ ક્યાંય હોય અને ઘડિયા ગોખે એમ નમો રંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ એમને ઘડિયા ગોખે જાય એમ પણ બરાબર એમના સ્વરૂપનું બહુમાન આવે છે એમના સ્મરણ કાળે કે આવા અરહંત છે, આવા સાધુ ભગવાન છે. એમની વિતરાગતા જોઈને એમને હું નમસ્કાર કરું છું. એમ નમસ્કાર કરે છે એ જ વાલા સગા છે, એ પ્રિયજન છે એમના. જગતમાં માણસને પોતાના પરિવારના સભ્યો પ્રિયજન છે. પોતાના પરિવારના સભ્યો પ્રિયજન છે. આનંદ ગંજી ગયું છે કે સાચું સત્પણ તો સાધર્મનું છે. ખરેખર તો પ્રિયજન તો એ છે. એમ અરહંતાદિકને નમસ્કાર કરે છે એ વાલા સગા છે, એ સાચા સગા છે. આ સગાનો સાથ રહે છે ને અત્યારે જો કે સંસારમાં એ પણ નથી રહ્યો. સગા હોય એના બદલે ઈર્ષા કરે, ભાઈ ભાઈ હોય એના પ્રેમ કરવાને બદલે ઈર્ષા કરે, ઉલટાનો મારા કરતા આગળ વધી ગયો, મારા કરતા આમ છે, સાવ ફેર છે. તેના તો એ પ્રકારનો તો કુટુંબ પ્રેમ, કુટુંબ વાત્સલ્ય ઘણું હોય. અહીંયા કહે છે કે એ તો બધા પાપના પરિણામ છે. પરિવારના સભ્યોમાં જે રાગનું તીવ્રતા છે, રાગનો રસ છે, એમાં તો શુભ ભાવે નથી, એ તો અશુભ પરિણામ છે. પરંતુ અરહંતાદિક પ્રત્યે નમસ્કાર કરે છે એ વાલા સગા છે, પ્રિયજન છે, એમના પ્રત્યે પ્રમોદ બહુમાન ને રાગ ઉલ્સિત થાય છે. જે રાગ રહ્યો છે તે એમના પ્રત્યે ઉલ્સિત થાય છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અરહંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે. પોતાનો ધર્મનો પ્રસંગ છે એ ધર્મી જીવને ઉત્સાહનો અને ઉમંગનો પ્રસંગ છે. ઉલ્લાસિત વીર્યવાન ધર્મ પામવાનો અધિકારી છે શ્રીમદજીનું આ વચન. અનેક લક્ષણો બાંધ્યા છે ધર્મ પ્રાપ્તિના સ્વરૂપમાં, એમાં આવું પણ એક લક્ષણ બાંધ્યું છે. તો જેમ ઘરમાં ઘરે લગ્ન પ્રસંગ હોય અને ઉલ્લાસ આવે, ભાઈ તમે આવજો, તમે આવજો, શક્તિવાળા હોય તો આગમતે આવજો એમ કે, તમે નહીં આવો એ નહીં ચાલે, તમારા વગર અમારી શોભા નહીં રહે, તમે આવશો ત્યારે અમારી શોભા વધશે, ઘણું કાંઈક મલાવા કરે છે કે એ સંસારના મલાવા કરે છે, એ તો બધા અશુભ ભાવ છે. પણ અહીંયા ધર્મની ધર્મના પ્રસંગમાં, અંદરમાં ધર્મ પ્રગટ કરવો છે એ પ્રસંગમાં જીવાયો છે. તે ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અરહંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે. પ્રવચન સાર છે એનો પ્રારંભ કુંકુંડાચાર્ય આવો કહે છે. અહીંયા જે મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી લખે છે એવો જ પ્રવચન સારનો આરંભ છે. એમ કહે છે કે કુંકુંડાચાર્ય દેવ મહાવિદેયમાંથી પાછા આવ્યા અને શાસ્ત્ર રચના શરૂ કરી, એમાં પહેલું સાર પ્રવચન સાર લખ્યું છે. પ્રવચન સાંભળીને આવ્યા છે ને, દિવ્ય ધ્વનિનું પ્રવચન, એટલે પહેલું શાસ્ત્ર એમણે પ્રવચનનો સાર એમ કરીને, દિવ્ય ધ્વનિનો સાર એમ કરીને. અને પહેલા અધિકારના પ્રારંભમાં આ વિશે લીધો છે કે મારો આ દીક્ષાનો સ્વયંવર છે અને આ દીક્ષાના સ્વયંવરમાં હું સર્વ સિદ્ધોને અરિયંતોને હું આમંત્રણ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં છે, ક્યાં અહીંયા આવવાના હતા? તો કે ભાવમાં હું મારા હૃદયમાં ઉતારું છું, ભલે સીધાલીમાં બિરાજમાન રહ્યા પણ એમને હું હેઠે ઉતારો. બહુ ભક્તિથી પ્રારંભ કર્યો છે પ્રવચન સાહેબ. હા, લખીએ છીએ આપણે આમંત્રણ પત્રિકા લખીએ છીએ ભગવાનની પ્રતિષ્ઠાનો, ત્યારે સિદ્ધ ભગવાનની કંકુત્રી લખીએ છીએ, અર્યંતોને પણ કંકુત્રી લખીએ છીએ, વર્તમાન અર્યંતોને લખી છે, ભાવિ અર્યંતોને પણ લખી છે. સર્વને સમુચ્ચયપણે પણ નમસ્કાર કરે છે અને વળી પ્રત્યેકને પણ એક એકને વીણી વીણીને પણ વંદન કરે. બહુ ભક્તિથી અધિકાર સ્વરૂપ કરે છે. એ વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે. એમના ઉપકારને ભૂલતા નથી. જે ઉપકારી છે, કાર્ય થાય છે પોતાના પુરુષાર્થી, પણ બારમાં જેના ઉપર લક્ષ જાય છે અને જે લક્ષ જતા અંતર વળવાનો સીધો ત્યાંથી આદેશ અને ઉપદેશ મળે છે, એને ઉપકારી ગણી દે. કાર્ય તો પોતાથી કરે છે છતાં પણ એને ઉપકારી ગણે છે. અને રાગ છે એટલે રાગમાં સ્મરણ કરીને એ ઉપકારને ભૂલતા નથી. ખાલી પ્રશ્ન ચાલ્યો હતો, શ્રાવણ સિંહ સ્મશાનજી આવ્યા છે સ્વામી, કે બેન શ્રી સાથે થોડી ચર્ચા ચાલી. મેં પૂછ્યું કે આ મા વિદેના તીર્થંકરની પ્રતિમા સ્થાપના કરવાનો કેમ મોહ છે આપને બધાને? આવો મોહ શા માટે? ઘણા તીર્થંકરો છે કે અમારા ઉપર ઉપકાર થયો છે એટલે મોહ છે. ઠીક, મોહ નામ રાગ છે. અમારા ઉપર ઉપકાર થયો છે એટલે એનો મોહ હોય તો ખરો ને? સીધી વાત છે. ધર્મી જીવ પણ ઉપકાર ને ભૂલતા ઉંમર જેટલી અને આ નવી નવી વાતો તમે શરૂ કરો ન ચાલે આ અમારે. ઠીક, શા માટે તમે એવો મોહ રાખો છો? વિતરાગ તો બધા સરખા છે. એમની દલીલ શું છે? ઉપર તબકે સારી દેખાય કે બધા વિતરાગ સરખા છે, બધા તીર્થંકર સરખા છે, બધા જીનેન્દ્ર સરખા છે. તીર્થંકર ને જીનેન્દ્ર માં બીજો કોઈ ફેર નથી, બધા સરખા છે. પછી આ મંદર ભગવાન જોઈએ એવો મોહ તમને શા માટે? ગુરુદેવ એવા અમારા ઉપર ઉપકાર માટે એમનું સ્મરણ કરીએ છીએ. અમારા ઉપકાર એનું સ્મરણ કરવાનું આ કારણ, બીજું કોઈ કારણ? એ કુદરતી પરિસ્થિતિ છે, આવ્યા વિના ઉપકાર નો વિષય કેટલી હદનો છે એમ કહે છે. ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર નવાવી શકાય એવો ઉપકાર ગુરુવાદિકનો હોય છે. આમ એટલી પ્રબળ ઉપકારની લાગણી હોય છે કે આત્મહિતમાં જે નિમિત્ત થાય, કાર્ય તો આત્મહિતનો પોતાના પુરુષાર્થથી થાય છે, પણ આ બદલે તેમના ઉપકાર ને ઓળવે, એટલે કે એ ઉપકારીના વિરુદ્ધ કઈ પણ થાય અનંત સંસારી છે. એનો સંસાર બહુ લાંબો છે એ વાત ત્યાં આપોઆપ પ્રસિદ્ધ થાય છે. પછી તો કોની પાસેથી સાંભળવું એનો પણ સાંભળનારે વિવેક કરવા જેવો છે. અહીંયા કહે છે કે અરંત સિદ્ધ વગેરે ને નમસ્કાર કરે છે, ધર્મી જીવ એનું સ્મરણ કરે છે બહુમાનથી, એમાં એમનો ઉપકાર છે એમ જોવે છે. શું જોવે છે? ઉપકાર ને ધર્મી જીવ ભૂલતા નથી. કાલે કહ્યું ને કેમ મહાવિદેના તીર્થંકર નો મોહ છે, અમારા ઉપર એમનો ઉપકાર છે માટે એમનો મોહ. કેજો વાત કરે, કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્ર વાંચીને કુદેવાદીના નામથી ચલાવે છે. કેટલાક જીવો તો અત્યારે માનેલા જાણેલા દિગંબર સંપ્રદાયમાં હોવા છતાં કુદેવને સ્થાપે છે, મંદિરમાં સ્થાન આપે છે. જે મંદિર જિનેન્દ્રનું જિનાલય છે, જિનેન્દ્રનું સ્થાન છે, ત્યાં કુદેવની સ્થાપના કરે છે અને એની પૂજા ભક્તિને આરતી કરે છે. એ બહુ મોટું પાખંડ છે, સામાન્યથી પણ એ બહુ મોટું પાખંડ છે. માટે અનંત સંસારી છે એવા છે
કે
જિનેન્દ્ર ને ગૌણ કરનારા તે અનંત સંસારી છે. જ્યાં સમ્યક દર્શનમાં નિમિત્તા એવા જીન પ્રતિમાનું સ્થાન હોય ત્યાં કુદેવાદીને સ્થાપે છે, અનંત સંસારી છે. કેમ કે ત્યાં તીવ્ર ગ્રહિત મિથ્યાત્મ થતા જ આવા પરિણામ થાય. ગ્રહિત મિથ્યાત્મા તીવ્ર ગ્રહિત મિથ્યાત પરિણામ ઉત્પન્ન થાય ત્યારે આવા પરિણામ થાય. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. એને આત્માની વાત કરે છે તદ્દન ખોટી છે. એને આત્મા સાથે કાંઈ લેવા દેવા નથી. જેને આ જ્ઞાનમાં નિમિત્તને સમજવાની યોગ્યતા નથી અથવા શક્તિ નથી, એટલી ક્ષમતા પણ ધરાવતું નથી જ્ઞાન, તે ઉપાદાનની અનંત શક્તિવાન ઉપાદાનને શું સમજશે અને શું ઓળખશે? એને તો કોઈ પત્તો લાગવાનો સવાલ નથી. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી, એ સાચા નિમિત્તમાં દેવ છે, ગુરુ છે, શાસ્ત્ર છે અને જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પરમાત્મા છે. જ્ઞાની તો પરમાત્મા થયા છે, પરમાત્મ સ્વરૂપનો અનુભવ કરેલો હોવાથી, પરમાત્મ સ્વરૂપનો નિજ સ્વરૂપે અનુભવ કરેલો હોવાથી તે ખરેખર પરમાત્મા થયા છે. પોતે તો એમ જ અનુભવ કરે છે કે હું પરમાત્મા, એવો સાક્ષાત અનુભવ કરે છે. રાગ રહીત થઈને એવો વિતરાગ ભાવે અનુભવ કરે છે, એ પરમાત્મા થયા. એ બધા સાચા નિમિત્ત છે, ધર્મ પ્રાપ્તિમાં એ સાચા નિમિત્ત છે. જેમ અરિયંતની વાણી દેશના લબ્ધિનું નિમિત્ત છે, પછી એ જ દેશના લબ્ધિનું નિમિત્ત સ્વાનુભૂતિયુક્ત ધર્માત્માની વાણી. નિમિત્તત્વ બંનેમાં એક સરખું લાગુ છે. વાણીમાં અતિશય વિશેષ પ્રકારે અરિયંતમાં છે, એટલો છદ્મસ્થની વાણીમાં નથી. એ વાણીની વિશિષ્ટતા છે, પણ નિમિત્તત્વની વિશિષ્ટતા નથી. એમાં એક સરખું વિશિષ્ટતા છે. જેનાથી દેશના લબ્ધિ જે અરિયંતની વાણીથી થાય, એવી જ દેશના લબ્ધિ બિલકુલ જ્ઞાનીની વાણીથી થાય. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. એને આત્માનો મહિમા આવે કે આત્માનું મહાત્મ આવે એ વાત કદી બની શકતી નથી. એ આત્માના મહાત્મને ખોઈ બેઠેલો છે. નિમિત્તનો વિવેક ન કરી શકો, વિચારવાની જરૂર નથી કે એ ઉપાદાનનો વિવેક કરી શકશે કે નહીં કરી શકે, એ વિચારવાની સુદ્ધા જરૂર નથી. અહીંયા તો એવો સિદ્ધાંત સ્થાપે છે ગુરુદેવ આજે કે જેને યથાર્થપણે નિમિત્તનો વિવેક છે તે ખરેખર આત્માનો વિવેક છે. ઇન્ડાયરેક્ટ વાત લે કે નિમિત્તનો વિવેક છે એ ખરેખર ઉપાદાનનો વિવેક છે. રંતાદિકનું બહુમાન કરે છે, શાસ્ત્રનું બહુમાન કરે છે, જ્ઞાનીનું બહુમાન કરે છે, એ ખરેખર પોતાના આત્માનું બીજી રીતે બહુમાન કરે છે. કેમ કે ત્યાં એમનામાં પ્રગટ થયેલા આત્મગુણોનું બહુમાન છે, વિતરાગતાનું બહુમાન છે, એમની અંતરની મૂળ દશાનું બહુમાન છે. તેથી ખરેખર આત્માનું બીજી રીતે આત્માનું બહુમાન છે. જગતમાં પણ એમ જુએ છે, આ જે લોકો ધન પ્રાપ્તિના વૈભવની પ્રાપ્તિના જગતના જીવો ઈચ્છુક છે, એ ભલે પોતે તો દરિદ્ર હોય પણ આર્થિક દરિદ્રતાની સાથે એની માનસિક દરિદ્રતા પણ પ્રસિદ્ધ થાય છે. અને બીજાના વૈભવના વખાણ કરે છે કે અમેરિકામાં તો આમ હોય, ફલાણું તો આવું હોય, વિમાન તો આવું હોય, અહીંયા તો આટલી સગવડ હોય, અરબસ્થાનમાં આરબના રાજાને તો હનાની મોટર છે, હનાની મોટર હોય કે ગમે નહીં હોય એમાંથી કાંઈ સુખાવે હું, પણ હોનાના પતરા જીડ્યા છે એમ કે બીજાના વૈભવના વખાણ કરે છે. એ શું સૂચવે છે કે પોતાની રૂચિને એ જાહેર કરે છે, ઔદ્યોગિક વૈભવની રૂચિને એ જાહેર કરે છે. એમ જેને વિતરાગતાની રૂચિ છે, વિતરાગ સ્વરૂપ આત્માની રૂચિ છે, એ આત્મવૈભવ જેને પ્રગટ કર્યો છે, એવા અરિંતાદિકનું બહુમાન ભક્તિ નમસ્કાર સ્તુતિ કરે છે. એમાં આત્માનો વિવેક છે અને આત્માની રૂચિ છે. આમ લીધો છે, બહુ સિદ્ધાંત સરસ લીધો છે. નિમિત્ત નો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે, અને નિમિત્ત નો અવિવેક તે ખરેખર આત્માનો અવિવેક છે. એમ થાય સાથે સાથે. અથવા ખોટા નિમિત્ત ને બહુમાન ને એનો વિવેક કરે તો પણ એને ખોટે રસ્તે જવું છે એમ નક્કી થઈ જાય છે. એને આત્માનો ધર્મ, આત્માનો માર્ગ સુધી વાત રહેતી નથી. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. એને રાગની દશાનું આ નિશ્ચિત લક્ષણ છે કે એને વિતરાગતાના નિમિત્તો પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહીં. નિયમબદ્ધ વાત છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો, એટલે જેને સ્વરૂપ પ્રગટ કર્યું છે, સ્વરૂપ પ્રગટ કરવાના જે નિમિત્તો છે તેમના પ્રત્યેનો વિનય ઉત્પન્ન થયા વિના રહે નહીં. એકદમ કુદરતી વાત છે. ત્રણેય કાળને વિશે આ સિદ્ધાંત અબાધિત છે. કોઈ કાળે કાંઈ બીજી ગડબડ થાય એવું બધું લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે. નિશ્ચયનો એકાંત કરીને કોઈ આ રીતે સાચા નિમિત્તને વિતરાગી નિમિત્તોને ઉડાવે તો એ ખોટો એકાંત કરે છે, મીઠા એકાંત કરે છે નિશ્ચય સંબંધિત, અને એ બાને ભૂલેલા જીવો છે, માર્ગને ભૂલેલા જીવો છે, એને નિશ્ચય સ્વરૂપની કાંઈ ખબર નથી. ભલે નિશ્ચયના બાને નિશ્ચયના નામે એ વાત કરે પણ એને નિશ્ચયની કાંઈ ખબર નથી. કે જેને ઉત્કૃષ્ટ નિશ્ચયનો વિષય જેની વાણીમાં બહાર આવતો હોય જોરથી, એવા જીવને નિશ્ચય યથાર્થ છે ને નિશ્ચયાભાસ નથી એનું લક્ષણ શું? આ વિચાર થયેલો સ્વાધ્યાયનો, કે એનું લક્ષણ એ કે એને નિશ્ચયના જોર સાથે રાગાદી પરિણામમાં ભક્તિની ઉત્કૃષ્ટતા આવ્યા વિના રહેતી. આ એનું અનુસંધાન. નિશ્ચયાભાસી શુષ્ક જ્ઞાની છે, શુષ્ક અધ્યાત્મી છે, એ ભક્તિવિહીન પરિણામ વાળા જીવો છે. અને ભક્તિ આવ્યા વિના રહે આ એનું અવિનાભાવી લક્ષણ છે. જેમ કે નિયમસાર લ્યો, નિયમસારમાં નિશ્ચયનો વિષય એટલો જોરદાર છે કે ક્ષાયિક પર્યાય પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ એમ કરીને દીધું. પણ જ્યાં ભક્તિનો અધિકાર ચાલ્યો છે ત્યાં જિનેન્દ્રની એવી ભક્તિ કરી છે કે કોઈ એવી બીજી ભક્તિ કરી શકે નહીં. સુગાનીજીનો દ્રષ્ટાંત, એટલી નિશ્ચય પ્રધાન એમની ભાષા હતી. કે સાધારણ પ્રાણી તો સહન કરી શકે, આવી નિશ્ચયની વાત કરે છે. જ્યાં ભક્તિનો વિષય આવે ત્યારે એમ કહે કે અમારા ઉપકારી ભલે ત્યારે છદ્મસ્થ છે પણ અનંત તીર્થંકરની અધિક છે. ભક્તિમાં એવી છલાંગ મારે એની સૂચક પરિણામ છે, ત્યાં નિશ્ચય બરાબર કામ કરે છે. આવા જ રાગના પરિણામમાં આવો જ પ્રકાર છે, એવું જ જોર આવે. લોકો નિશ્ચયના બહાને ભૂલ્યા છે અને વ્યવહારને સમજતા નથી. એ વ્યવહારને બિલકુલ ભૂલ્યા છે, નિશ્ચયને પણ ભૂલ્યા છે, ખરેખર કાંઈ સમજતા નથી. તેથી તે નિશ્ચય અને વ્યવહાર બંનેને ભૂલેલા છે. ન તો એનું નિશ્ચયનું ઠેકાણું છે, ન તો એનું વ્યવહારનું ઠેકાણું છે. અને એટલા માટે મોક્ષ માર્ગને નિશ્ચય વ્યવહાર યુક્ત મોક્ષ માર્ગ જે કયો છે એનું કારણ આ છે. નિશ્ચયના વિષયનું પ્રાધાન્ય બુદ્ધિગોચર કરીને પછી એમને લીધે જ રાખે છે અને એનું વ્યવહારનું પડખું આખું ગડબડવાળું થઈ જાય છે. એને એમ કહે છે કે એ નિશ્ચયમાં પણ ભૂલ્યા છે અને વ્યવહારમાં પણ ભૂલ્યા છે, એના પરિણામમાં કોઈ ઠેકાણું નથી. લાલ બત્તી મૂકી છે સામાન્ય રીતે ગુરુદેવ ઉપર આરોપ હતો લોકોનો કે એ બહુ નિશ્ચય પ્રધાન વાત કરે છે, નિશ્ચય પ્રધાન વાત કરે છે, પણ વ્યવહારની પણ આવી વાતો કરી છે. 827માં બોલ છે, એમાં તો કોઈ ખોટી રીતે નિશ્ચયને ખેંચી જાય છે એને સ્પષ્ટ કહી દીધું છે કે એ ભૂલેલા જીવો છે. એને નિમિત્તનો વિવેક નથી તો એને આત્માનો વિવેક હોવાનો કઈ સવાલ રહેતો નથી. બહુ સ્પષ્ટ કર્યું છે. 828 અનાદિકાળનો આત્મા છે, એમાં આ મનુષ્ય ભાવમાં 525 વર્ષમાં સ્ત્રી કુટુંબ આદિ અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી તો તેમાં સુખ દુઃખની કલ્પના કરીને બેસી જાય છે એટલે એમાં જ સર્વસ્વ મનાઈ ગયું. આ પોતે તો નાની ઉંમરથી એ બધો પ્રપંચ છોડેલો હતો પણ દુનિયાદારીનો બરાબર ખ્યાલ હતો. પ્રાય મનુષ્યપણામાં આવે ત્યારે જીવની શું સ્થિતિ થાય છે કે અનાદિકાળથી રખડતો રજડતો આ આત્મા બહુ બધા મનુષ્યોને વર્તે છે એને કહે છે કે આ મનુષ્ય ભાવમાં એના કેટલા વર્ષ કે 525 વર્ષ છે. કાળના સમુદ્રમાં કહી સિંધુ કહી બિંદુ, એક પાણીની આ માછટ ઉડે એટલું મનુષ્યનું પરિમાણ છે અને તે પણ અનિશ્ચિતતાથી ગ્રસિત છે. કોઈનું ઠેકાણું નથી કે કઈ સેકન્ડે કોઈનું શું થાય, એટલી અનિશ્ચિતતા હોવા છતાં આ જીવ વર્તમાન ઉદયમાં અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સર્વસ્વ માનીને એટલો ચોંટી ગયો છે, ટીંગાઈ ગયો છે, સર્વસ્વ હોય એમ માનીને ટીંગાણો છે અને આયુષને વ્યર્થ વ્યતીત કરી દે છે, નકામું ગુમાવી દે છે. એમાં મનુષ્યભાવમાં 525 વર્ષમાં સ્ત્રી કુટુંબ એટલે એક તો કુટુંબનું કરવામાં બહુ ભાગ તો પરિવારમાં જીવ રોકાય છે. આનું આ કરું, આનું આ કરું, આનું આ કરું, આનું આ કરું, અને પોતાની અનુકૂળતા સચવાય અને પોતાની પ્રતિકૂળતા ન થાય. બસ આ એનો આત્મા થઈ પડ્યો છે, ઉદયનો આત્મા થઈ પડ્યો છે. એમાં એ ઘડીમાં સુખની ને ઘડીમાં દુઃખની કલ્પના કરી એમાં સર્વસ્વ માનીને બેસી ગયો છે. આ તાદ્રશ્ય ચિતાર છે. પોતાના વર્તમાન સ્થિતિને તપાસે તો એકદમ તાદ્રશ્ય ચિતાર છે કે આ સ્થિતિ છે કે નહીં છે. ગૌણ કરી નાખશો, આટલું બધું મુખ્ય કર્યું છે, મરી દઈશું. તારું આખું આયુષ આમ નામ પૂરું ગૌણ કરી નાખે. જેમ ઉદયમાં થવાનું છે એમ થશે. હવે અહિયાં તો મારે મારું આત્મકાર્ય કરી દેવું છે. આ બધાનું જેમ થવું છે ઘરના દરેક પરિવારના સભ્યો એનું અંગત પુંજ લઈને આવ્યા છે. શું કોઈનું કરી દેશો એ વાતમાં કઈ માલ નથી. બિલકુલ ભ્રમણા છે. બધા પોતપોતાનું પુંજ લઈને આવ્યા છે. એના કોઈ પ્રકાર જ કુટુંબના મુખ્ય હોય બધાનું ધ્યાન રાખે. પણ એ મુખ્ય થયો એટલે ખલાસ, એનું તો બિચારાનું જીવન જ નહીં. એમાં આખા કુટુંબને સંભાળવામાં ચાલી જાય તો બીજાને પણ એ પોતપોતાની અનુકૂળતા પ્રતિકૂળતામાં સિંગાઈ જાય. જો એને આત્મહિતની લાઈન ન સૂજે, આત્મહિતની દિશા ન સૂજે, તો એક રીતે યા બીજી રીતે અનુકૂળતામાં પ્રતિકૂળતામાં અથવા તો બધાને સંભાળવામાં એની આખી જિંદગી વ્યર્થ ચાલી જાય. જેને ગણવું ન જોઈએ, ગૌણ એટલું કરી નાખવું જોઈએ કે જેને ગણવું ન જોઈએ એને બદલે સર્વસ્વ માનીને ત્યાં બાજુ પડે છે. એ સિંગાઈ ગયો. ગુરુદેવને કરુણા આવે છે, થાય તારું આવું કિંમતી મનુષ્ય આવ્યું જેમાં આત્મ પ્રાપ્તિ કરી શકાય એવી પૂરી શક્યતા છે. એ વાતને તે ગૌણ કરી દીધી, એ વાતને તું વિસ્મરણ કરી દો અને અનુકૂળતા અને પ્રતિકૂળતામાં રોકાઈ ગયો. શું કરે છે આ છે કે સુખ દુઃખ ની કલ્પના કરીને બેસી જાય છે એટલે ડૂબી જાય છે. ખરેખર તો બેસી જાય છે એટલે એમાં ડૂબી જાય છે. એ જ સર્વસ્વ થઈ પડ્યું છે, મનાઈ ગયું છે. ત્રિકાળી ધ્રુવને ચૂકીને વર્તમાન પૂરતો પોતાને માનીને શું સ્થિતિ છે. એ ત્રિકાળી હોવા છતાં પોતાના ધ્રુવપદને ચૂકીને એક વર્તમાન મનુષ્ય પૂરતો પોતાને માનીને કલ્પના કરી રહ્યો છે તે આત્મહિતનું કારણ. આત્મહિતનું કારણ તો નથી પણ આત્માના અહિતનું તે મોટું કારણ છે. એકદમ ચિત્ર એવું ખેંચ્યું છે. પોતે અંતર ગવેષણા કરે, અંતરમાં તપાસે તો એને એમ લાગે કે જ્ઞાની મારા અનુભવની વાત કરે, આમ લાગે. તેથી એમની વાણી ઉપર એને વિશ્વાસ આવે કે અરે આ તો મારો અનુભવ બતાવે છે. શાસ્ત્રમાંથી સમજાય કે ન સમજાય પણ અનુભવમાં આવે એવી જેમની વાણી છે તેના ઉપરથી તે જ્ઞાની ના જ્ઞાનને નક્કી કરે છે. નક્કી કરે છે ને વિશ્વાસ મૂકે છે એના ઉપર કે આ મારા હિતની વાત કરી રહ્યા છે. એવું બધો વિષય છે અનુભવ.
જય ભાવ.